આ એરલાઇનમાં સ્ટીવન અંકલે મને લગભગ આ ત્રીજી કે ચોથી વખત હું બોલી રહ્યો છું, અને અત્યાર સુધી હું જ્યારે પણ આ એરલાઇન પર આવ્યો છું ત્યારે જૂના કરારમાંથી જ વચનોનું અભ્યાસ કર્યો છે. અને કદાચ જો તમારામાંથી અમુક એવું લોકો એવું સમજતા હશે અથવા તો કહેતા હશે કે ભાઈ અજયભાઈને કોઈ કહો કે નવો કરાર પણ લખાઈ ચૂક્યો છે, એટલે એ હિસાબે મેં કીધું આજે આપણે કશુંક નવા કરારમાંથી શીખીએ, સાંભળીએ, અને પ્રભુએ જે મને વચન આપ્યું છે એ હું તમને શેર કરવા માંગુ છું. આપણે વચન તરફ વળીએ, પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અત્યારે અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ બાપ આ વચનોના જે વચનોનું જે સત્ય છે પ્રભુ બાપ તે અમારા હૃદયોમાં પ્રકાશિત કરો પ્રભુ બાપ, અમે એક નવી સમજણ પામી શકીએ પ્રભુ બાપ, તમારી વધુ નજીક આવી શકીએ પ્રભુ બાપ. અને પ્રભુ બાપ તમારા વચન તો જીવંત વચન છે, એ વચન દ્વારા પ્રભુ બાપ તમે અમને જીવંત કરો પ્રભુ બાપ, અમે શીખીએ તમારી તમને ઓળખીએ પ્રભુ બાપ, અને અમારું જીવન તમને ગમતું થાય તેવું અમે ખાસ કરીને માંગીએ છીએ. આ અમારી ટૂંક વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર પ્રભુ બાપ, આમેન. મેં કીધું એમ અત્યાર સુધી મારે જ્યારે પણ આ પ્રેયર લાઇનમાં હું આવ્યો છું તો જૂના કરારમાંથી અભ્યાસ કર્યો છે, પણ આજનો અભ્યાસ આપણો લૂકની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 18મી કલમ એની ઉપર આપણે કરવાના છે. અને આ તો બધા જાણતા હશે કે પાછો જતો રહેલો શ્રીમંત યુવાન. હવે જ્યારે અમુક આપણે જ્યારે બાઇબલમાં જોઈએ છીએ તો બાઇબલમાં અમુક જે વચનો છે, અમુક જે અધ્યાય છે, અમુક કલમો છે, એનાથી આપણે બહુ જાણતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે ગીતશાસ્ત્રનું 23મો અધ્યાય જો આપણે મંડળીમાં ઉછેર્યા છે, નાનપણથી સન્ડે સ્કૂલમાં ગયા છે, દરરોજ રવિવારે ચર્ચમાં જઈએ છીએ, અને જો આપણું જીવન ચર્ચ સાથે સંકળાયેલું છે, મંડળી સાથે સંકળાયેલું છે, તો આપણે ગીતશાસ્ત્ર 23નો અધ્યાય આપણે જાણીએ છીએ. આપણે કદાચ ગીતશાસ્ત્ર 121 માટે પણ એવું કહી શકીએ કે આપણે મોટા ભાગે બધા લોકો એને જાણતા હોય છે. આપણે ઓ આકાશમાંના જે પ્રાર્થના પ્રભુએ શીખાડી હતી તે પણ આપણે જાણતા હોઈએ છીએ. અને અમુક વખત શું થાય છે કે જે વચનોથી આપણે જાણતા હોઈએ છીએ, જાણીતા વચનો જે હોય છે, ઘણી વખત આપણે જેની ઉપર સંદેશો સાંભળ્યો હોય છે, આપણે પોતે સમજતા હોઈએ છીએ, એનું જે મહત્વ છે એ વચનોમાં, એ વચનોમાં જે ગંભીરતા છે એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે આપણા આપણા દેશમાં જેવી રીતે કહેવત છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર, એવી રીતે અમુક વચનો આપણે વાંચ્યા ના વાંચ્યા, સમજ્યા ના સમજ્યા એમ કરીને આપણે આગળ વધી જઈએ છીએ. અને મારું માનવું છે કે આજનું જે આપણું વાંચન છે કદાચ એ જ કેટેગરીમાં હોય, કારણ કે આ જે વચન છે શ્રીમંત યુવાનનું એની પર હું માનું છું કે તમે લોકોએ ઘણા બધા સંદેશા સાંભળ્યા હશે, પોતાના અભ્યાસમાં પણ, પોતાના વાંચનમાં પણ કદાચ તમે આ ઘણી વખત વાંચ્યું હશે. અને આમ જોવા જાઓ તમે તો બહુ જ સરળ આ શબ્દો છે, આમાં કશું બહુ ગહેરાઈવાળું લખેલું નથી. પણ મેં કીધું એમ લગભગ 4 અઠવાડિયા પહેલાં, મેં 3-4 અઠવાડિયા પહેલાં પ્રભુએ આ વચન મારા મગજમાં મૂક્યું હતું, અને જ્યારે મૂક્યું હતું ત્યારે એમણે ગુજરાતીમાં આ વચન મારી માટે મને મૂક્યું હતું, અને મને ક્લિયર હતું કે આ સ્ટીવન અંકલની પ્રેયર લાઇન ઉપર જ શેર કરવાનું છે, કારણ કે હું બીજી કોઈ જગ્યાએ ગુજરાતીમાં બોલતો નથી. મને એ પણ ખબર નથી કે ક્યારે સ્ટીવન અંકલ મને કહેશે કે ફરી આવીને બોલો, કદાચ કદી ના કહે, કદાચ 2 વર્ષ પછી કે, મને કશો ખ્યાલ નહોતો. પણ પ્રભુએ એક વસ્તુ મને કીધી હતી કે આ વચન આ પ્રેયર લાઇન ઉપર બોલવાના છે, અને એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આજે જે કોઈ સાંભળી રહ્યા છે એમાંથી કોઈકને, કદાચ મોટા ભાગના લોકોને એમ લાગે કંટાળો આવે, આ શું એક આ એકની એક વચનો ઉપર છે અભ્યાસ, પણ કોઈકને આ વચનો સાંભળવાની બહુ જરૂર છે. અને હું આશા રાખું છું કે તમે બીજા પણ જે લોકો સાંભળી રહ્યા છે તેઓને આજે કંઈક હું આમાંથી એવું શીખવું, કંઈક પ્રભુ બાપ આપણને એવું શીખવે કે જેની આપણને એક નવી સમજ મળે આ વચનો દ્વારા. આપણે આ જે બનાવ છે એ બનાવને બહુ સારી રીતે જાણીએ છીએ, અને આપણે જ્યારે જોઈએ આને તો આ એક ઉદાહરણ નથી. આપણે જ્યારે સુવાર્તાનો અભ્યાસ કરીએ તો ઘણી જગ્યાએ પ્રભુ બાપે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ ખાલી ઉદાહરણ હતા, હકીકત નથી. દાખલા તરીકે ભલો સુમરૂની એ બનાવ બન્યો નહોતો, એ ખાલી પ્રભુએ ઉદાહરણ આપ્યું હતું. અને એવા ઘણા બધા ઉદાહરણ દ્વારા, જેને ઇંગ્લિશમાં આપણે પેરેબલ કહીએ છીએ, એના દ્વારા પ્રભુએ લોકોને શીખવ્યું હતું. આ જે આપણે વાંચનાર છીએ એ ઉદાહરણ નથી, આ બનાવ બનેલો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે અહીંયા પૃથ્વી પરની જે સેવા હતી એમાં આ બનાવ બન્યો હતો, અને આ સાચી હકીકત આપણે જોઈ રહ્યા છીએ. અને આ જે શ્રીમંત યુવાનની વાર્તા છે એ આપણે માથી, માર્ક અને લુક ત્રણે ત્રણ સુવાર્તામાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે માથીના 19મા અધ્યાયમાં તમે જોઈ શકો છો, માર્કના 10મા અધ્યાયમાં જુઓ છો, અને અહીંયા ગાડી આપણે લુકના 18મા અધ્યાયમાં જોઈશું. આ જ જે ઘટના બની હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જ્યારે તમે આપણે જોઈએ તો ત્રણેય જ્યારે સુવાર્તાનું જે લખેલું છે એ ઘટનાને ત્રણેય સુવાર્તામાં જે લખ્યું છે એ બધા એમાંથી આપણે જે શીખવાનું છે એ શીખીશું, અને આખું આપણે એક જાતનું ચિત્ર પૂરું કરી શકીએ છીએ. તો આવો મારી સાથે આપણે વાંચીએ, અને હું આશા રાખું છું કે પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આપણને શીખવે. તો 18મી કલમ એમ કહે છે કે એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ઈશુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હથિયા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માન આપ. તેણે કહ્યું કે આ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું. હવે જ્યારે આપણે આ વાર્તાની શરૂઆત કરીએ, અને હું છેલ્લે સુધી વાંચનો નથી, આપણે જેમ જોઈશું તેમ વાંચીશું, પણ બધાને ખબર છે કે આ વાર્તામાં શું થઈ રહ્યું છે. અહીંયા એક શ્રીમંત યુવાન છે. આ જે ઘટનામાં આ બનાવ જે બન્યો એમાં તમે જુઓ તો 3 થી 4 પાત્રો છે, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય પાત્ર છે. બીજું પાત્ર તે આ જે શ્રીમંત યુવાન માણસ હતો એ છે. ત્રીજું જે તમે પાત્ર કહી શકો એ જે શિષ્યો છે એ છે, અને ચોથું કે જે ટોળું જે કાયમ લોકોની ભીડ જે કાયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતી, જ્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા ત્યાં તેઓની સાથે હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ટોળા એ ચોથું પાત્ર છે. હવે જે મુખ્ય પાત્ર છે, આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુખ્ય પાત્ર છે, અને બીજું જે પાત્ર છે એ શ્રીમંત યુવાન છે. અને અહીંયા આપણે જે વાંચ્યું એ પ્રમાણે આ શ્રીમંત યુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. આ શ્રીમંત યુવાન છે એને આપણે ઓળખવો બહુ જરૂરી છે, એને આપણે જવો બહુ જરૂરી છે. અને એની માટે જો તમે અત્યારે હું માથી 19 અને માર્ક 10ના જે વચનો છે તે હું કાઢતો નથી, પણ જો તમે માથી, લુક અને માર્કમાં જે લખ્યું છે તો એ તમે જુઓ તો આ યુવાન શ્રીમંત હતો, એ યુવાન હતો બરાબર. અને જ્યારે પ્રભુ ઈસુ પાસે તે આવ્યો ત્યારે એ દોડતો દોડતો આવ્યો, અને એ ઘૂંટણે પડી ગયો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ. અને પછી એણે જે પ્રશ્ન પૂછવાનો હતો એ પ્રશ્ન એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે સારો શિક્ષક એવી સંબોધનથી. એટલે આ તમે જો આ યુવાન માણસને તમે જુઓ તો આ યુવાન માણસ, એને ખબર હતી કે એના જીવનમાં કશું ખૂટે છે, એને એ પણ ખબર હતી કે જે ખૂટે છે એને પામવા માટે મારે કોની પાસે જવું, અને એ જે જાણતો હતો એ એણે કર્યું. કારણ કે જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે જાણતા હોય છે કે આપણે જીવનની મુશ્કેલી શું છે, આપણે એ પણ જાણતા હોય છે કે એ મુશ્કેલીને આપણે દૂર કરવા માટે શું કરવાનું, પણ આપણે જે પછીનું જે પગલું છે એ આપણે લેતા નથી. આપણે જાણીએ છીએ આપણે બધાના જીવનમાં જ્યારે પણ કશી સમસ્યા આવે, કશી આપણા જીવનમાં પાપ છે, કશું એવું વ્યસન છે તે આપણે જાણીએ છીએ કે આ મારે મૂકી દેવાનું, અને એ પણ જાણીએ છીએ કે એનાથી શું શું આપણને મુશ્કેલી પડે છે, છતાં એ મૂકી દેવા માટેનું જે કરવાનું પગલું ભરવાનું હોય એ પગલું ભરતા આપણે અટકાઈ જઈએ છીએ અથવા તો અચકાઈ જઈએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે આ શ્રીમંત યુવાનને ખબર હતી કે એને શું કરવાનું છે અને એણે કર્યું. હવે આ જે શ્રીમંત અને યુવાન એ વસ્તુ પણ સમજવાની બહુ જરૂરી છે કે આ સમય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા એ સમયમાં ઇઝરાયલ દેશમાં રોમનોનું રાજ્ય ચાલતું હતું અને એ રાજ્ય જ્યારે ચાલતું હતું ત્યારે ત્યાં તમારે શ્રીમંત થવું, તમે એક જ રીતે શ્રીમંત થઈ શકતા હતા અને એ તો જો તમે પ્રભુ મંદિરની સાથે કોઈક રીતે જોડાયેલા હોય તો, જો પ્રભુ તમે કાં તો પ્રમુખ યાજક છો કાં તો તમે એ જે પ્રભુ મંદિર હતું એમાં કંઈક તમે સેવા આપો છો તો જ તમે શ્રીમંત થઈ શકો છો. અને મેં કીધું એમ જ્યારે આપણે બધી સુવાર્તામાં જે લખ્યું છે તો જોઈએ તો આ જે યુવાન હતો એ પ્રભુ મંદિર સાથે જોડાયેલો હતો, નાની ઉંમરમાં પ્રભુ મંદિરની સાથે જોડાયેલો હતો અને તેથી કરીને એ શ્રીમંત હતો. અને આ શ્રીમંત એટલે એ પોતે કદાચ શ્રીમંત નહીં થયો હોય, એમનું જે ઘર છે કુટુંબની પાસે એ પૈસા હશે, પણ એની લાયકાત હતી કે એ કુટુંબનું જે માલ મિલકત છે તેનો વહીવટ કરી શકે, તેને સંભાળી શકે. તો તમે જુઓ આ તમે જ્યારે આ યુવાનનું જ્યારે જે ચિત્ર હું દોરી રહ્યો છું એ તમે જુઓ તો આ એક યુવાન, આપણે કદાચ જો આપણી છોકરી માટે કોઈ પાત્ર શોધતા હોય ને તો આવા યુવાનનું પાત્ર કદાચ આપણે શોધીએ કે ભાઈ જો દેવળમાં છે, મંડળીમાં છે, મંડળીમાં સેવા આપે છે, ઘરબાર છે, એ બધું જે ઘરનું પોષણ કરવાનું એની વ્યવસ્થા એની પાસે છે, પ્રભુને ઓળખે છે, આવો એક આ યુવાન હતો, આવો એક યુવાન હતો. અને એ યુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દોડતો આવે છે, ઘૂંટણે પડી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે. આ સમય હું તમને એ કહેવા માંગુ છું કે જ્યારે પણ બાઇબલમાં કોઈ પણ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને પ્રશ્ન પૂછે અને જુદી જુદી રીતે પ્રશ્ન પૂછાય છે, જુદી જુદી માણસ જુદી જુદી રીતે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સામે પ્રશ્ન મૂકે છે, પણ જ્યારે તમે એ પ્રશ્નનો સાર કાઢો તો એક જ પ્રશ્ન હોય છે કે હું સ્વર્ગમાં કેવી રીતે આવું, હું પ્રભુની હાજરીમાં કેવી રીતે આવું, કેવી રીતે મને અનંત જીવન મળે. અને એ જુદી જુદી રીતે આપણે બીજી જગ્યાએ એમ વાંચીએ છીએ કે કોઈકે આવીને એમ પૂછ્યું કે ભાઈ પવિત્ર શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ, એ કઈ આજ્ઞા કઈ એ જાણવા નતો માંગતો, એ જાણવા એ માંગતો હતો કે હું કેવી રીતે હું પ્રભુના સ્વર્ગમાં હું પ્રવેશ કરી શકું. નિકોદિમસ જેને આપણે યોહાનની ત્રીજી સુવાર્તામાં જોઈએ છીએ એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને આ જ પ્રશ્ન પૂછે છે જે પ્રશ્ન આ શ્રીમંત યુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછી રહ્યો છે. હવે જ્યારે જે આ શિક્ષણ અહીંયા આપવામાં આવ્યું છે, જે વાર્તાલાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આ યુવાન વચ્ચે થાય છે, એ વાર્તાલાપ એમ આપણને કદાચ લાગે કે પ્રભુ શિક્ષણ યુવાનને આપી રહ્યા છે, પણ શિક્ષણ યુવાન માટે નથી. આ જે બનાવ બન્યો અહીંયા લખવામાં આવ્યો છે, પવિત્ર આત્મા દ્વારા લુકે આ લખ્યો હશે, એનું કારણ એ શ્રીમંત યુવાન નથી. કારણ કે તમે જુઓ તો એ શ્રીમંત યુવાન તો પોતાનું એ નાસી પાસ થઈને પાછો જતો રહે છે, જે ભેટ લેવા એ આવ્યો હતો એ ભેટ એને નથી મળતી, જે અનંત જીવન એ શોધતો હતો એને નથી મળતી, એ તો ફરી પાછો એની જે જીવન હતું એમાં ચાલી જાય છે. આ જે શિક્ષણ છે એ આ શ્રીમંત યુવાનો માટે નહોતું, આ જે શિક્ષણ છે એ શિષ્યો માટે હતું. અને એ વસ્તુ આજે હું તમને બતાવવાને માંગુ છું કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા કોઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે પણ ખરેખરું શિક્ષણ તો શિષ્યોને માટે છે. અને કેમ શિષ્યોને માટે છે? કારણ કે થોડા જ વખતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર પોતાનું બલિદાન આપવાના હતા અને ફરીથી પ્રભુ બાપ પાસે ચાલ્યા જવાના હતા. અને જ્યારે પ્રેરિતોના કૃત્યો શરૂ થયા, જ્યારે મંડળી બાંધવાનું શરૂ થયું, ત્યારે શિષ્યોએ આ જે વાર્તાલાપ અહીંયા કરવામાં આવ્યો છે એ સમજવું બહુ જરૂરી હતું. અને આજે આપણે પણ જેઓ મંડળીમાં કામ કરી રહ્યા છે, આજે આપણે પણ જેઓ આપણા સગા સ્નેહીઓને માટે પ્રાર્થના કરી રહ્યા છે, આપણા મિત્રોને માટે પ્રાર્થના કરી રહ્યા છે, આપણી માટે પણ આ સમજવું જે અહીંયા શીખવવામાં આવ્યું છે, આ શિક્ષણને સમજવું બહુ જરૂરી છે. પહેલામાં પહેલી ભૂલ, આ અધિકારી શું કહે છે, આ શ્રીમંત યુવાન શું ઈસુને શું કહે છે કે ઈસુને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, આ વસ્તુ આ શબ્દો યાદ રાખજો, આપણે ફરીથી એની ઉપર પાછા આપણે મનન કરવા આવીશું, કે છે ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા હું શું કરું. અને આમાં જે શબ્દ હું છે એ શબ્દ બહુ મહત્વનો છે. અને આપણે એમ કહી શકીએ કે એ જે એનું જે બેકગ્રાઉન્ડ હતું, એ જે ધર્મમાંથી આવતો હતો, જ્યાં કર્ણીઓ દ્વારા નિયમ પાળવા દ્વારા લોકો પ્રભુની સમક્ષ આવવાનો પ્રયત્ન કરતા હતા, તો એ પ્રશ્ન એના એના એની સમજણ પ્રમાણે ખોટો પણ નહોતો. પણ આજે જ્યારે આપણે કૃપાનો સંદેશો સાંભળીએ છીએ, આપણને કૃપાની ખબર છે, ત્યારે આ સમજવું બહુ જરૂરી છે. જે શબ્દો હું છે એ આપણે પ્રભુના અનંત જીવનનો પારસો પામવા માટે કશું જ કરી શકતા નથી. જે પણ કરવાનું હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓલરેડી કરી દીધું છે. અને વહાલાઓ, અમુક વખત આ સંદેશો જે આપણે કૃપાનો અને કરણીઓનો કહીએ છીએ એ આપણે આપણા તારણ પહેલાં સમજીએ છીએ, પણ અમુક વખત આપણે તારણ પામી ગયા પછી આપણે એવું વિચારીએ છીએ કે હવે મારે શું કરવાનું કે હું આ તારણ ગુમાવી ના બેસું. તો જો તમે તારણ નથી પામ્યા કે તારણ પામ્યા છો, આપણે આપણી પોતાના શક્તિ બળથી, આપણી મહેનતથી, આપણી બુદ્ધિથી અનંત જીવનનો વારસો પામવા માટે કશું જ કરી શકતા નથી. અને આ શ્રીમંત યુવાનનો જે એનું માઇન્ડસેટ હતું, એની જે વિચારસરણી હતી કે હું અનંત જીવન પામવા શું કરું, એ એની ખોટી હતી. આ એની પહેલી ભૂલ હતી. હવે બીજી ભૂલ પણ હમણાં હું તમને બતાવું છું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમે જવાબ જુઓ. ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે. હવે જો તમે યહૂદી લોકોનો અભ્યાસ કરો તો એ જે એમના જે રાબાઈ, જે એમના શિક્ષકો હતા, તેને કદી ઉત્તમ કહેતા નહોતા. એ ખાલી એમ કહે કે મારા શિક્ષક છે કે ઉપદેશક છે, કારણ કે જે ઉત્તમ શબ્દ છે એ ફક્ત ઈશ્વર દેવ માટે રાખવામાં આવે છે. કે એવું લોકોનું માનવું હતું, યહૂદીઓનું માનવું એવું હતું કે ખાલી યહોવા દેવ એ જ ઉત્તમ છે. અને એથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને તરત અહીંયા પૂછે છે કે તે ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે. એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. અને આ બાબત કેમ કહે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહેવા માંગે છે કે જો તું મને ઉત્તમ કહેતો હોય તો તું મને પ્રભુની, ઈશ્વરની હરોળમાં તું મને મૂકે છે, અને તેથી કરીને જેમ તને ઈશ્વર કહે એમ તું કરવાનો છું. શું જો તે મને ઉત્તમ ઉપદેશક કીધો છે, તું મને ઉત્તમ ઉપદેશક ગણે છે, તો શું હું જે કહીશ એ તું ઈશ્વર પાસે આવેલ છે એવી રીતે તું માનીશ, કે પછી તું તારી રીત રિવાજ અને તારી સમજણ પ્રમાણે જ તારું જીવન જીવીશ. અને આજે વાલાઓ, આ પ્રભુના દિવસે, રવિવારના દિવસે આપણે જ્યારે આ સંદેશો સાંભળી રહ્યા છે, પ્રભુના વચનો પણ મનન કરી રહ્યા છે, શું તમે તમારા જીવનમાં ઈશ્વરનું શું મહત્વ છે, શું તમે ઈશ્વરની કહેલી વાત, ઈશ્વરના વચનો પ્રમાણે તમારું જીવન છે, કે પછી જ્યારે આપણને લાભવાળું લાગે, આપણને જે પચે એ જ વચનો આપણે પાડીએ છીએ, પણ જ્યાં ઈશ્વરના વચનો આપણને આપણું જીવન બદલવાની વાત કરે છે, જ્યાં ઈશ્વરના વચનો આપણને એમ કહે છે કે આ વસ્તુ બરાબર નથી, મારા દીકરાને દીકરી તારે આ વસ્તુ મૂકી દેવાની છે, ત્યારે આપણે આ શ્રીમંત યુવાનની જેમ પાછા ફરી અને આપણી જીવનમાં જતા રહીએ છીએ. કદાચ ઈશ્વર આજે કોઈકને કહી રહ્યો છે અહીંયા ગાડી, કે જે તારો ભાઈ જેની સાથે તારે કશી અણબનાવ છે, કદાચ કુટુંબનું બીજું કોઈ મેમ્બર, વહુ કે સાસુ કે મિત્ર, કે જેની સાથે હજુ સુધી તમે સમાધાન નથી કર્યું, સલાહ નથી કરી, તો કદાચ પ્રભુ કહે છે કે તમે જાઓ, અને તમારે માફી માંગવાની હોય તો માફી માંગો, જો માફી આપવાની હોય તો માફી આપો, પણ જો તમે જે ભાઈને, જે મિત્રને તમે જુઓ છો અને એને તેને તમે પ્રેમ નથી કરી શકતા, તો પ્રભુ દેવ છે તેને તમે કેવી રીતે પ્રેમ કરી શકશો. અને ઘણી વખત આપણા જીવનમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મોટો ક્રોસ પહેરીએ છીએ, બાઇબલ લઈને ફરીએ છીએ, પણ જે એમાં લખેલા વચનો છે, જે આપણે દૈનિક જીવનમાં આપણે જે એક નમ્રતાનું જીવન, એક આપણે હમ્બલનેસ હોવી જોઈએ, એક આપણે માફી આપવાનો, માફી માંગવાનો જે સ્વભાવ હોવો જોઈએ તે આપણામાં હોતો નથી, અને આપણે આપણા અહમથી જ જીવતા હોઈએ છીએ. અને જો વાલાઓ તમારામાં કોઈ કેવું છે તો આજે હું તમને વિનંતી કરું છું કે તમે આ શ્રીમંત યુવાન જેવા છો, અને જે શ્રીમંત યુવાને જે ભૂલ કરી એ તમે કરશો નહીં. તમારું જે હું પણ છે એ બાજુ પર મૂકી દો, પોતાની જાતને તમે નમ્ર કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ પામો. આગળ આપણે જોઈએ તો એ શ્રીમંત યુવાનનું, અને જો આમાં આ એનો જે જવાબ છે એમાં તમને એનું ઘમંડ અને એનું જે હું પણ છે એ તમને દેખાશે. એ શું જવાબ આપે છે? તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાને મા બાપને માન આપ. તેણે કહ્યું કે આ બધું તો હું મારા નાનપણથી પાડતો આવ્યો છું. આ એક ઘમંડી ઉત્તર છે, કારણ કે કોઈ માણસ નિયમને સંપૂર્ણ રીતે પાડી શકતો નથી. હા, કદાચ એણે ઓવરઓલ પાડી હોય, હા હું માનું છું કદાચ એણે કોઈની હત્યા ના કરી હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે જો તું કોઈની સાથે ગુસ્સાથી વાત કરે છે તો તે એ માણસનું હત્યા કર્યું છે. તમે વ્યભિચારની વાત કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું છે? જો તે સ્ત્રીની સામે ખરાબ નજરે જોયું તો તે વ્યભિચાર કર્યો છે. તો આપણે જોઈએ છે કે આ જે શ્રીમંત યુવાન હતો એમ સમજતો હતો, પોતાની જાતને એમ સમજતો હતો કે એ ધાર્મિક છે અને ન્યાયી છે, કારણ કે એની નજરમાં એ વચનો, જે નિયમ આપવામાં આવ્યો હતો મૂસાને, એ પાડતો હતો. વાલાઓ, આપણે પણ કદાચ આ ભૂલ કરીએ છીએ કે હું તો નાનપણથી ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો છું, સન્ડે સ્કૂલમાં પણ હું એકદમ નંબર વન હતો, પૂર્ણ સભાસદ થયો, મારું બાપ્તિસ્મા છે, નિયમિત હું ચર્ચમાં જઉં છું, નિયમિત દાનાર્પણ આપું છું, નિયમિત પ્રાર્થના કરું છું, ઉપલી મેડી તો હું ભૂલું જ નહીં, 40 દિવસના ઉપવાસ તો હું 25-26 વર્ષથી કરતો આવ્યો છું, બાઇબલ મેં 25-30 વાર 40 વાર વાંચ્યું છે. આવી આપણી બધી જે આપણી સમજ પ્રમાણે આપણી જે આપણું જે આપણે કર્યું છે, આપણા કરણીઓ છે, એને આપણે બતાવી આપીએ છીએ, અને એ પર આપણે એમ કહીએ છીએ કે આટલા લીધે હું ન્યાયી છું. વાલાઓ, આ ભૂલ તમે કરશો નહીં. ભલે તમે 100 વાર બાઇબલ વાંચ્યું હોય, ભલે તમે 40ના બદલે 80 દિવસ તમે ઉપવાસ કર્યો હોય, ભલે તમે ચર્ચમાં 1 દિવસ તમે મિસ કર્યું ના હોય, પણ આપણું તારણ અને આપણો ન્યાય એક જ રીતે થાય છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ધોવાયેલા હોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણું શુદ્ધિકરણ થયું હોય, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો તારણહર માન્યો હોય તો અને તો જ આપણે ન્યાયી ઠરીએ છીએ. બીજી બધી વસ્તુ બાઇબલ એમ કહે છે કે એક ચિથરા જેવા છે. યશાયાના પુસ્તકમાં એવું લખ્યું છે કે આપણું ન્યાય પણ એક ચિથરા જેવું છે. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઊભા રહ્યા છે, એમનાથી જ્યારે ઢંકાયેલા છે, ત્યારે જ આપણે ન્યાયી છે. જો કોઈનામાં એવું ઘમંડ હોય, કોઈનામાં એવું એ હોય કે હું તો ભાઈ છે ને સ્ટીવન અંકલની બાઇબલ સ્ટડીમાં હું તો સંદેશો આપું છું, મને બાઇબલનું બહુ જ્ઞાન છે, એથી હું કોઈક રીતે બીજા બધા કરતાં ઊંચો છું, તો મારા જેટલો નીચો માણસ, મારા જેટલો ખોવાયેલો માણસ બીજો કોઈ નથી. અને જો તમે એ ભૂલ તમે કરતા હોય તો વાલાઓ, હું તમને આજે કહું છું કે આજે જ તમારા ઘૂંટણ પર પડો, પ્રભુની માફી માંગો અને પ્રભુની બીકમાં જીવન જીવો. અહીંયા યુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કહે છે, જેને એને ઉત્તમ ઉપદેશક કીધું, એમને એમ કહે છે કે આ બધી આજ્ઞાઓ તો હું પહેલેથી પાડતો આવ્યો છું. હવે હું આ જો આ નિયમની વાત થાય છે, અને જો તમે આજે અત્યારે મારી પાસે સમય નથી, પણ જો તમે જો આજ્ઞાઓ જે 20મી કલમમાં લખવામાં આવી છે, તો એ બધી આજ્ઞાઓ બીજા માણસ સાથેનો તમારો કેવો વ્યવહાર છે એ વિશે છે, કે જૂઠી સાક્ષી ન પૂરવી, વ્યભિચાર ન કરવો, હત્યા ન કરવી, ચોરી ન કરવી, એ બધી આપણો સંબંધ બીજા આપણી આજુબાજુ બધા લોકો છે તે લોકોની સાથેના વ્યવહાર માટેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે. અને એનું પણ કારણ છે, મારી પાસે અત્યારે સમય નથી કે હું તમને વિગતવાર એ સમજાવી શકું, પણ પ્રભુ આપ જ્યારે એ કહે છે કે હું આપ નાનપણથી પાળતો આવ્યો છું, એ વખતે ઈસુ ખ્રિસ્ત એને કહી શકતા હતા, ભાઈ ઊભો રહે, આ આ આ જગ્યાએ તે આ કર્યું છે, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા નથી. કારણ કે મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે આ જે પાઠ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શીખવી રહ્યા છે એ શિષ્યો માટે છે. બીજી વસ્તુ તમને સમજાવવા માગું છું કે તમે અત્યારે પણ મારી પાસે સાંભળ્યું હશે અને કદાચ બીજા જે સેવકો આ પ્રેયર લાઇન ઉપર સંદેશો આપે છે, અથવા તો કદાચ જો તમે મારા બીજા જે હું બીજા જે અભ્યાસ કરું છું એ તમે સાંભળ્યા હોય, તો આપણે કૃપા પર વધારે ભાર મૂકીએ છીએ કે આપણે પ્રભુની પાસે કૃપા દ્વારા, પ્રભુની કૃપાના લીધે, આપણી કરણીઓથી નહીં પણ કૃપાથી આપણે તારણ પામેલા છીએ. પણ જ્યારે આ જે જુવાન માણસ આવે છે અને પ્રશ્ન પૂછે છે કે મારે અનંત જીવન વારસો પામવા માટે શું કરવું, તો જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવો જવાબ આપે છે, એની સાથે કૃપાની વાત નથી કરતા. અહીંયા આગળ કોઈ જગ્યાએ વિશ્વાસની વાત નથી લખી છે, નથી લખી. અહીંયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને નિયમ બતાવે છે. એ તમને અજાયબ જેવું લાગવું જોઈએ કે જે પ્રભુ કાયમ કૃપા અને વિશ્વાસની વાત કરે છે, આ જે જુવાન માણસ છે એની આગળ એ નિયમ બતાવે છે કે ભાઈ તું નિયમ પાડે છે. કારણ કે નિયમનો એક જ ધ્યેય હતો, નિયમનો એક ધ્યેય હતો કે નિયમ દ્વારા તમે પ્રભુ પાસે આવો. જ્યારે આ જે યુવાન હતો એ તો નિયમ દ્વારા એમ સમજતો હતો કે હું ન્યાયી હતો. અને આ માણસ જો તમે જો આપણા અત્યારે અત્યારના સમયમાં જો, તો જો કોઈ મારી પાસે આવો કોઈ જુવાન છોકરો, કોઈ જુવાન દીકરો કે દીકરી મારી પાસે આવે અને એમ કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે, તો આપણે બહુ ખુશ થઈ જઈએ. કારણ કે કોઈ જેની સાથે આપણે કોઈ જાતનું શેરિંગ કરીએ, કોઈની સાથે જે આપણે સુવાર્તા આપણે આપીએ, તો તારે લગભગ એવું બનતું હોય છે કે જે માણસ સાથે આપણે વાત કરીએ એ એકદમ ખોવાયેલો હોય, એને ખબર બી ના હોય કે એને પ્રભુની જરૂર છે, એ તો એની જીવનમાં મસ્ત હોય. પણ આ યુવાન તો જાણતો હતો, અને એ બી બહુ અજાયબ વસ્તુ છે. જો એ શ્રીમંત હતો, એ પ્રભુ મંદિર સાથે જોડાયેલો હતો, એણે કીધું એ પ્રમાણે નિયમ પાડતો હતો, છતાં પણ એને એક એક ખાતરી હતી કે હું સ્વર્ગમાં અનંત જીવનનો વારસો હજુ નથી પામ્યો. શું તમારામાં કોઈ એવું છે કે ચર્ચમાં જાઓ છો, કદાચ બાઇબલ સ્ટડી પણ શીખાડો છો, કદાચ સન્ડે સ્કૂલના ટીચર છો, કદાચ તમારામાંથી કોઈ સાંભળનાર પાડક સાહેબ પણ છે, પણ હજુ સુધી આ બધું કર્યા છતાં તમારા હૃદયમાં જે એક જાતની ખોટ છે એ હજુ પણ ત્યાં છે, અને તમે હજુ પણ એમ સમજો છો કે હું અનંત જીવનનો વારસો નથી પામ્યો. કારણ કે જ્યારે તમે નિયમ પાડો છો ત્યારે તમને એ જે એક જાતની ઉણપ આપણા હૃદયમાં હોય છે એ ઉણપ ત્યાંની ત્યાં જ રહે છે. બીજો તમને હું એક ઉદાહરણ આપું. અહીંયા આ યુવાન જે મંદિર સાથે હતો, સારું જીવન જીવતો હતો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અને પૂછે છે કે મારે કેવી રીતે અનંત જીવનનો વારસો પામવો. જ્યારે તમે યોહાનની સુવાર્તા તેનો ચોથા અધ્યાયમાં જાઓ અને સમૃની બાઈ કુવા આગાડી જ્યાં મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એનું ઉદાહરણ તમે જુઓ. જે પાપી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કીધું કે તું પાપી છું, તારું જે જીવન છે એ બરાબર નથી. એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મળવા જાય છે. એવું નહોતું કે એ સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુવા પાસે ગયા હતા કે એ સમૃની સ્ત્રીને મળી શકે. અને એ સમૃની સ્ત્રીને એમ નથી કહેતા કે તું વ્યભિચાર ના કર, હત્યા ના કર, જૂઠું ના સાક્ષી ના પૂર, એવું કશું નથી કહેતા. એની સાથે તો પ્રેમથી કૃપાની વાત કરે છે. હું તમને ખાલી એટલું બતાવવા માંગુ છું કે પ્રભુ આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણી સાથે વર્તન કરે છે. અને આપણે પણ જ્યારે લોકો સાથે વાત કરીએ ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખીએ કે જે વ્યક્તિને જે જરૂર છે એ પ્રમાણે, કોઈકને ઠપકાની જરૂર હોય છે, કોઈને થોડા પ્રેમની જરૂર હોય છે. 22મી કલમમાં જોઈએ તો એમ કહે છે કે તમારું જે બધું છે એ વેચી નાખ અને ગરીબોને આપી દે. અને આનો મતલબ ખાલી એક જ થાય છે કે તમારા જીવનમાં શું મહત્વનું છે, કઈ વસ્તુ છે જે તમે પ્રભુની ઉપર મૂકી છે એ વસ્તુને તમે પાછી મૂકી દો અને પ્રભુને ઉચ્ચ સ્થાને મૂકો. એવું આમાં આવું એવું સમજવાની બહુ આપણે એવું ગેરસમજ ના હોવી જોઈએ કે જે વ્યક્તિ બધું પોતાની જે માલ મિલકત છે વેચી અને પ્રભુની પાછળ ચાલે તો જ તારણ મળે. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી કહી રહ્યા. અહીંયા ગાડી એ કહી રહ્યા છે કે જે કંઈ વસ્તુ કે વ્યક્તિ તમને પ્રભુથી દૂર રાખી રહી છે તેને તેના સ્થાન પર મૂકો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના ઉચ્ચ પદ ઉપર મૂકો. કદાચ તમારું તમારી જે નોકરી છે તેના લીધે કદાચ તમે ચર્ચમાં નથી જતા, કદાચ કુટુંબના લીધે તમે ચર્ચમાં નથી જતા. ઘણા લોકો છોકરાઓનું બાપ્તિસ્મા તો કરાવી દે છે પણ પછી ચર્ચમાં 5 વર્ષ સુધી દેખાતા નથી કે ભાઈ ના અમે તો બહુ બિઝી છે, છોકરો નાનો છે. અને ના, પ્રભુ આપણા જીવનમાં સૌથી ઉચ્ચ પદે હોવો જોઈએ. અને એ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિને કહે છે, આ શ્રીમંત યુવાનને, કે તું તારું બધું વેચી દે, કારણ કે એની પાસે ઘણું ધન્ય હતું. અને તને કહે છે કે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે, પછી આવીને મારી પાછળ ચાલ. પ્રભુએ એના જે હૃદયમાં જે ઉણપ હતી તેને પર નિશાન કર્યું કે હા, તું ભલે કહેતો હોય તું નિયમ પાળે છે, પણ તારા જીવનમાં તારા હૃદયમાં મારું સ્થાન સર્વ ઉચ્ચ પદે નથી. તારા દ્રવ્ય પર તારો આધાર છે, તારા નિયમ પર તારો આધાર છે, બીજી બધી વસ્તુ પર તારો આધાર છે, મારી પર તારો આધાર નથી. અને આટલા જ માટે આગળ એમણે કીધું હતું કે જો તું મને ઉત્તમ ઉપદેશક સાંભળતો હોય તો હું જે કહેવાનો છું તે તું કર. અને બહુ જ દુઃખદ વાત જે આપણે 23 કલમમાં વાંચીએ છીએ, એ યુવાન કહે છે પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈસુએ તેને જોઈને કહ્યું કે જેઓ ધનવાન છે તેઓએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ બહુ અઘરું છે. હવે જો તમે માથી અને માર્કમાં જે લખ્યું છે એ વાંચો તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ વાત કરી ત્યારે એ ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. એને પાસે પ્રશ્ન હતો, એ જાણતો હતો કે અધૂરો છે, બરાબર છે. એને ખબર હતી ક્યાંથી તે ક્યાં તેને જવાબ મળશે. એ જવાબ પણ મળ્યો પણ એ જવાબ સ્વીકારવામાં એ પાછો હટી ગયો. જો એ આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એ તરસ્યો હતો, એને એ પણ ખબર હતી કે કૂવો ક્યાં છે, ક્યાં તેને મીઠું પાણી મળશે. એ કૂવા પાસે પણ ગયો, પાણી કાઢ્યું પણ ખરું, પણ પીધા વગર એ તરસ્યો ને તરસ્યો ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. બહુ જ દુઃખદ વાત કહેવાય. પણ હવે આ વાર્તાલાપથી હવે તો શિક્ષણ શરૂ થાય છે. પ્રભુનો જે પાઠ આમાંથી આપણે શીખવાનો છે એ તો હવે શરૂ થાય છે કે ઈસુએ તેને જોઈને કહ્યું કે જેઓ ધનવાન છે તેઓએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે, કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતા ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે. અને આપણે જાણીએ છીએ કે આ તો એક ઊંટને કેવી રીતે સોયના નાકામાંથી પસાર થાય, અશક્ય વસ્તુ છે. અને એ જ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહી રહ્યા છે. અને બીજું એક વસ્તુ કહી રહ્યા છે કે જે શિષ્યો અને બીજા જે સાંભળનારા લોકો હતા એ લોકોને માટે એકદમ ધ્રાસકારૂપ કહેવાય, એકદમ એમને ધ્રાસકો પડ્યો હશે, આઘાત લાગ્યો હશે એવી વાત કીધી. અને એ તો એ છે કે જે ધનવાન છે તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું બહુ અઘરું છે. કારણ કે એ વખતનો જે સમાજ હતો, એ વખતનો અને કદાચ અત્યારે પણ આપણે થોડુંક એવી રીતે વિચારીએ છીએ, એમ એ લોકોનું માનવું એવું હતું કે તમે ધનવાન છો એનો મતલબ એમ થયો કે તમે પ્રભુની વધુ નજદીક છો. જો તમારી પાસે પ્રભુનો આશીર્વાદ છે તો જ તમે ધનવાન થઈ શકો છો. જો તમારી પાસે માલ મિલકત છે જેવું આ શ્રીમંત યુવાન પાસે હતી, એનો મતલબ એ છે કે પ્રભુના તમારી ઉપર 4 હાથ છે તો જ તમે ધનવાન થઈ શકો. આ જાતની એક મેન્ટાલિટી હતી. આપણામાં પણ કદાચ આવી મેન્ટાલિટી છે. જ્યારે કોઈનું આપણે સારું ઘર જોઈએ, 1-2 કાર જોઈએ, માલ મિલકત જોઈએ ને તો આપણે શું કહીએ છીએ કે આ તો બહુ આશીર્વાદિત છે. જે સમૃદ્ધિ છે એને આપણે આશીર્વાદ સાથે સરખામણી કરીએ છીએ. પણ જો આપણે ખરેખર વચનો વાંચીએ તો શું પ્રભુ ઈસુ શું કહે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે શેતાને શું કીધું, એને પર્વત પર લઈ ગયા અને આ જે દુનિયાવી બાબતો છે, જે જાહોજહાલી છે, સમૃદ્ધિ છે, એ બતાવીને શું કીધું કે આ બધું હું તને આપીશ જો તું મારું મને વર્શિપ કર, બરાબર છે, કે તું મને ભજ તો હું આ બધું આપીશ. તો જે આ દુનિયાવી બાબતો જેને આપણે આશીર્વાદ કરીએ છીએ, સમૃદ્ધિને, પૈસાને, માલ મિલકતને, એ તો બધી શૈતાનના શૈતાનની હેઠળ છે. તો શું એ ખરેખરો આશીર્વાદ છે? અને જો કદાચ કોઈક દિવસ આગળ પ્રભુ દોરશે અને સ્ટીવન અંકલની કૃપા હશે ને, જો સમય મળશે તો ખરેખર આશીર્વાદ શું છે એની પણ આપણે અભ્યાસ કરીશું. પણ આ લોકો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળતા હતા, એ લોકોને તો એકદમ બહુ ધ્રાસકો લાગ્યો હશે. કારણ કે એ લોકો તો એમ માનતા હતા કે શ્રીમંત છે એનો જ એક જાતનો પુરાવો છે કે એ પ્રભુનો માણસ છે અને પ્રભુથી આશીર્વાદિત થયો છે. જ્યારે પ્રભુએ તો આને એકદમ જ પલટી નાખ્યું અને એવું કહે છે કે જેઓ ધનવાન છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું બહુ અઘરું છે. તમે વાલાઓ વિચારો કે જ્યારે તમારું એક જાતની વિચારસરણી એવી છે કે જ્યારે ધન છે એ જ પ્રભુનું એક જાતનું અપ્રુવલ છે, તો અને પછી એ જ પ્રભુ એમ કહે છે કે ધન હોવું તો બહુ અઘરું, તો તમારા પ્રભુના રાજ્યમાં આવવું બહુ અઘરું છે, તો કેવો ધ્રાસકો લાગે આપણને. કારણ કે જે જાણે કે કોઈકે પગ નીચેથી આપણી જમીન કાઢી નાખ્યું, કે જેની આધાર પર આપણે ઊભા રહ્યા છે એ આધાર જ કાઢી નાખ્યો એવું લાગ્યું. અને એથી જ કરીને 26મી કલમમાં તમે જુઓ તો શું કહે છે કે તે વચન સાંભળનારાઓએ કહ્યું તો કોણ ઉદ્ધાર પામી શકે. અને એ પ્રશ્ન કદાચ આપણા મનમાં પણ થાય કે જો ધનવાન માણસ જેને આપણે એમ સમજીએ છીએ કે આશીર્વાદિત છે, જો એની માટે અઘરું છે, તો પછી હું જે ગરીબ છું, હું જે મારી પાસે કશું જ નથી આ દુનિયાવી વાનાઓમાં, મારું શું? અને એ રીતે આ કહેવે છે કે જો કોણ ઉદ્ધાર પામી શકે. પણ ઈસુએ કહ્યું 27મી કલમ કે માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. અને જે આ તારણ પામવાનું, ઉદ્ધાર પામવાનું કામ જે છે, અને આ સંદેશો મારે તમને આપવો છે કે એ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ થઈ શકે છે. ભલે આપણે ગમે તેટલી આ પ્રેયર લાઈન ચાલુ કરી દઈએ, ગમે તેટલા તમે એમ હું કહું છું કે તમે જો તમારામાં કોઈ એવું છે કે જેમનું દીકરો કે દીકરી પ્રભુની દૂર છે અને એમને તમે એક રૂમમાં મૂકો અને બિલી ગ્રેહામ ને તમે જ્હોન વેસ્લી અને બધા જે જે મોટા મોટા પ્રભુના સેવકો છે એમને એક રૂમમાં મૂકો અને કહો કે ભાઈ અથવા જ્યાં સુધી એ ખ્રિસ્તી ના થાય ત્યાં સુધી બહાર ના આવે, તો એ વસ્તુ બનવાની નથી. કારણ કે હૃદયનું જે પરિવર્તન કરવાનું છે એ પરિવર્તન ફક્ત ઈશ્વર જ કરી શકે છે. અને આ જે આખી વાર્તા અને આખો જે બનાવ હતો, એ બનાવનો જે લક્ષ્ય છે, એનો જે ધ્યેય છે, મુખ્ય ધ્યેય એ છે કે ફક્ત ઈશ્વર દ્વારા જ તમે નવો જન્મ પામી શકો છો. અને આ વસ્તુ શિષ્યોને સમજવી બહુ જરૂરી હતી, કારણ કે થોડા જ વખતમાં તેઓએ મંડળી શરૂ કરવાની હતી. એ લોકોએ અજાયબ જેવા કામ કરવાના હતા, સંદેશા આપવાના હતા, ત્યારે એ લોકોને આ વસ્તુ સમજવી બહુ જરૂરી હતી કે હા, અમે ઉપદેશ તો આપીશું, હા અમે અમારી સાક્ષી તો આપીશું, પણ જે હૃદયનો પલટાટ કરવાનું, હૃદયનું જે પરિવર્તન કરવાનું, એ તો ફક્ત ઈશ્વર દ્વારા જ થઈ શકે છે. અને આજે પણ આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂરી છે. અને જો આપણામાંથી કોઈ એવું સાંભળનાર છે કે જેના કુટુંબીજન, કોઈ કુટુંબીજન પ્રભુની સાથે ચાલતું નથી અને તમારા હૃદયમાં બોજો છે કે ક્યારે આ વ્યક્તિ પ્રભુની પાસે આવે, તો પ્રભુ હું તમને વાલાઓ આજે પ્રોત્સાહન આપવા માંગુ છું કે જો તમે પ્રાર્થના કરો, ખંતથી પ્રાર્થના કરો, અને આપણો સાંભળનાર પ્રભુ ગમે તેવું કઠણ હૃદય હોય તેને બદલી કાઢવાને માટે એ શક્તિમાન છે. એ પ્રભુ ગમે તેનું હૃદય બદલી નાખે છે. સાઉલ જે એક ટેરરિસ્ટ હતો તેનું હૃદય બદલી અને સાઉલમાંથી પોલ કર્યો. વાલાઓ તમે નિરાશ ના થઈ જશો, નારાજ ના થઈ જશો, કે કોઈ જાતની હિંમત તમે હારશો નહીં કે કેમ કશું થતું નથી. કદાચ પહેલા બી પણ આ વસ્તુ મેં કીધું હતું, એક પ્રભુના સેવક ચાર્લ્સ ફિની કરીને અહીંયા આપણા ન્યુયોર્કમાં જ થઈ ગયા લગભગ 18મી સદીમાં, અને એમનો એક મિત્ર હતો, તેની માટે એઓ બહુ વર્ષોથી એ પ્રાર્થના કરતા હતા. અને જો તમે ચાર્લ્સ ફિનીનું નામ સાંભળ્યું હોય તો પ્રભુના બહુ મોટા સેવક હતા અને એમની દ્વારા હજારો અને સેંકડો લોકો પ્રભુની પાસે આવ્યા. પણ આમનો જે એક મિત્ર હતો જે પ્રભુથી દૂર હતો તેની માટે એ નિયમિત પ્રાર્થના કરતા હતા. અને જે દિવસ સુધી મર્યા તે દિવસ સુધી એમનો મિત્ર પ્રભુ પાસે આવ્યો નહોતો. જ્યારે ચાર્લ્સ ફિની મરી ગયા પછી થોડા વખત પછી એ મિત્ર પ્રભુ પાસે આવ્યા અને પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. આપણે જે પ્રાર્થના કરીએ છીએ, આપણે જે વિનંતી અને આજે જે પ્રભુને કરીએ છીએ, કદાચ એનો જવાબ આપણા જીવન દરમિયાન ના મળે, પણ પછીથી કદાચ આપણા મરણ પછી અમુક આપણી પ્રાર્થનાઓના જવાબ આપણને મળશે. અને આ સમજવું બહુ જરૂરી છે કે જે વસ્તુ માણસની માટે ઊંટને સોયના નાકામાંથી પસાર જેટલી અઘરી છે, એ પ્રભુની માટે ચપટીનું કામ છે. અને વાલાઓ, આજે જ્યારે આપણે રવિવારના દિવસે પ્રભુના વચનો સાંભળી રહ્યા છે, ત્યારે હું ખાસ તમને વિનંતી કરવા માંગુ છું કે શું તમે તમારું જીવન પ્રભુને સોંપ્યું છે, કે પછી કે તમે આ જે જુવાન યુવાન હતો એવા છો, કે તમે આ પ્રેયર લાઈન પર આવો છો, કદાચ એક નહીં આખું જે અઠવાડિયા દરમિયાન જે જુદા જુદા જે સંદેશા અને પ્રાર્થનાની અને જે બધી સંગતો છે દરેકમાં ભાગ લો છો, કદાચ તમે ખ્રિસ્તી જીવન ખ્રિસ્તી કુટુંબમાં નાનપણથી ઉછેર્યા છો, સન્ડે સ્કૂલમાં બધા પવિત્ર શાસ્ત્ર તમે શીખ્યા છો, તમે પૂર્ણ સભાસદ થયા છો, તમે બાપ્તિસ્મા પણ પામ્યા છો, છતાં તમારી હાલત આ યુવાનના જેવી છે અને વારંવાર પ્રભુ તમારા હૃદયમાં ખટખટાઈ રહ્યો છે, તમને બોલાઈ રહ્યો છે, પણ આ શ્રીમંત યુવાનની જેમ તમે જ્યારે પ્રભુ જે તમને કરવાનું કહે છે એ કરવાના બદલે પાછા ફરી નિરાશ થઈ અને જે નાશનું જીવન છે ત્યાં પાછા તમે ફરી જાઓ છો. કદાચ તમને સારું લાગે છે કે હા હું વચનો સાંભળું છું, હા હું વચનો જાણું છું, હા હું બાઇબલ વાંચું છું અને હું ખ્રિસ્તી ધર્મ પાડી રહ્યો છું, પણ જો તમે તમારું સર્વસ્વ પ્રભુને નથી સોંપ્યું તો તમારો નાશ નક્કી છે. જ્યારે તમે પ્રભુની સામે જે જજમેન્ટ સીટ છે, ન્યાયની જે ગાદીની આગળ તમે ઊભા રહ્યા હશો, અને જો તમે તમારા કાર્યો લઈને તમે જશો અને કહેશો કે જો પ્રભુ આ મારી વેદી જુઓ, આ મારું લિસ્ટ જુઓ કે કેટલા બધા કાર્યો મેં કર્યા છે, ત્યારે પ્રભુ તમને એમ કહેશે કે હું તને ઓળખતો નથી. એક બહુ જ અજાયબ જેવા, અજાયબ તો ના કહેવાય, અત્યારે મને શબ્દ આપ કદાચ ગભરાટ આપણને આપી દે એવા શબ્દો બાઇબલમાં શું લખ્યા છે કે તમે મારી પાસે આવશો કે મેં તો તમારે નામે ભૂતો કાઢ્યા, ઉપદેશ કર્યો, અને પ્રભુ તમને જવાબ આપશે કે હું તો તમને ઓળખતો પણ નથી. શું તમારામાં આપણામાં એવું કોઈ છે કે આ રીતનું જીવન જીવી રહ્યું છે? અને સ્ટીવન અંકલ મને માફ કરજો, પણ હું આ પ્રાર્થનાની આજે પ્રેયર લાઇનમાં છું, વારંવાર હું જોડાઉં છું જ્યારે અમુક સંદેશો હોય તારે. અને એક વસ્તુ મેં જોઈ છે કે જ્યારે પણ સંદેશો પતે ને પછી પ્રાર્થનાની રિક્વેસ્ટ આવે છે, અને એ રિક્વેસ્ટમાં હું એક જ વસ્તુ સાંભળું છું, કાયમ એક જ વસ્તુ સાંભળું છું, ફલાણો માદો છે, ફલાણી માદી છે, ફલાણાને આમ થયું છે, આમ થયું છે. આપણે જાત જાતની જે મુશ્કેલીઓ છે એ પ્રભુની પાસે લાવીએ છીએ અને એમાં કશું ખોટું નથી, પણ આજે મને માફ કરજો, આજે આપણે કોઈ માદાની પ્રાર્થના કરવાના નથી, આજે બીજી કોઈ હું પ્રાર્થના કરવાનો નથી, હું પોતે કોઈની પ્રાર્થના કરવાનો નથી, આજે હું ફક્ત એક જ પ્રાર્થના કરવાનો છું કે જે શારીરિક બીમારી છે એ નહીં, પણ જે આત્મિક બીમારી છે શું એની માટે આપણે પ્રાર્થના કરીએ છીએ? જે લોકો આત્મિક રીતે બીમાર છે તેઓની માટે મારે આજે પ્રાર્થના કરવી છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે? શું તમારું શું તમે નવો જન્મ પામેલા છો? તો આજે નથી પામ્યા તો આજે તમારો તારણનો દિવસ છે. ટુડે ઇઝ ધ ડે ઓફ યોર સાલ્વેશન. શું તમે પ્રભુને તમારું જીવન સોંપવા માટે તૈયાર છો? કે પછી તમે જાણો છો શું કરવું, શ્રીમંત યુવાનની જેમ તમે જાણો છો કે તમારા જીવનમાં ઉણપ છે, પણ છતાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર તમારું જીવન જીવી રહ્યા છો? તો આજે હું ફરી તમને એક વખત બોલાવું છું કે પ્રભુ ઈસુ પાસે આવો અને જીવનનું જે પાણી છે જેનાથી તમારી દરેક તરસ મટી જાય છે એ જીવનનું પાણી તમે પીઓ અને તૃપ્ત થાઓ. આપણે માદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ એમાં કશું ખોટું નથી,
પણ પ્રભુને પાસે જે લોકો ખોવાયેલા છે એ લોકોની માટેની પ્રાર્થના આપણે ભૂલીએ નહીં, કારણ કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એક મિશન આપેલું છે, બરાબર, કે આપણે જઈને શિષ્ય બનાવીએ. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સુસમાચાર છે એ બીજાઓને આપો છો? શું તમારા જીવનમાં જે લોકો નાશમાં જઈ રહ્યા છે, જે લોકો ખોવાયેલા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર છે, તેઓની માટે એક જાતનો બોજો છે? અને જો નથી તો વાલાઓ, આજે જ્યારે આપણે પ્રાર્થના કરીએ તો તમે પણ ફરીથી એક વાર તમારા જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રિકમિટ કરો કે હા પ્રભુ, મેં એક વખત તમારો સ્વીકાર કર્યો છે, પણ હવે પછી ફરીથી હું દુનિયાવી બાબતોમાં ખોવાઈ ગયો છું, ફરીથી દુનિયાવી દુનિયામાં મારો એક પગ છે અને હું કદાચ થોડો ખોવાઈ ગયેલો છું, ફરી મને તમે પાછો ખેંચી લાવો અને મારો ઉપયોગ કરો. આજે એ જે લોકો છે તેઓની માટે હું પ્રાર્થના કરવા માંગુ છું. અને એક મિનિટ માટે આપણે મૌન રહીએ, બધા શાંત રહીએ. જો પ્રભુ તમને બોલાવી રહ્યો છે અને જો પ્રભુ તમને પ્રેરણા કરે તો તમારો ફોન અનમ્યુટ કરીને કહો કે માં, હું પ્રભુને સ્વીકાર કરું છું અને હું તમારી સાથે પ્રાર્થના કરીશ. જો તમે એવી સાક્ષી આપવા માંગો છો, આજે છેલ્લો ટકોરો ના હોય. એક આપણો જે એક બહુ સુંદર ગીત જે આપણા ભજન સંગ્રહમાં છે, રાઈટ, ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, અને એમાં એક છે કડી, બરાબર, કે છેલ્લો ટકોરો કદાચ આ ના હોય. આપણે જાણતા નથી કે એક કલાક પછી આપણે જીવંત થઈશું કે નહીં, કાલે આપણે જીવંત થઈશું કે નહીં, આપણે જાણતા નથી. વાલાઓ, કેટલા આપણા સગા સ્નેહીઓ છે, કેટલા લોકોને આપણે જાણીએ છીએ કે ગયા મહિને આપણી મધ્ય હતા અને આજે એ છે નહીં. એ લોકો પણ નું જીવન પણ આપણી રમ ચાલતું હતું અને પ્રભુએ એનું જીવન સમાપ્ત કરી દીધું. બહુ મોડું થાય એ પહેલા તમારું જીવન પ્રભુને સોંપો. એક મિનિટ માટે હું શાંત રહીશ અને જો કોઈની આ હોય તો તમે મને કહો, હું પ્રાર્થના કરીશ. એ બાદ હું ફક્ત જે લોકો ખોવાયેલા છે, પ્રભુથી દૂર છે, તેઓની માટે પ્રાર્થના કરીશ. એક મિનિટ માટે મૌન કરી આગળ. છે કોઈ જેને પ્રભુ બોલાવી રહ્યો છે? છે કોઈ જેને હજુ સુધી પ્રભુને પોતાનું જીવન નથી સોંપ્યું? તો આ તકને તમે ગુમાવશો નહીં. પ્રભુની પાસે આવો અને અનંત જીવનનો વારસો પામો કે જે કામ આપણી માટે અશક્ય છે એ કામ પ્રભુએ શક્ય કર્યું છે. જે આપણે પોતે કદી જ કરી શકતા નથી, આપણે પોતાની મહેનતથી, આપણા પોતાના કાર્યોથી, આપણા પવિત્ર જીવનથી આપણે પ્રભુની પાસે જઈ શકતા નથી. ફક્ત પ્રભુ ઈસુના રક્ત દ્વારા આપણે ઈશ્વરની હાજરીમાં પહોંચી શકીએ છીએ. જો તમારી એ ઈચ્છા હોય તો આજે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો અને આશીર્વાદિત થાઓ. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતા અને જાગતા પ્રભુ બાપ, ફરીથી એક વાર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ દિવસને માટે પ્રભુ બાપ, અમારા જીવનને માટે પ્રભુ બાપ. પ્રભુ બાપ, ખાસ કરીને હું આજે જે લોકો ખોવાયેલા છે પ્રભુ બાપ, જેઓ તમારાથી દૂર ચાલી રહ્યા છે પ્રભુ બાપ, તમને ખબર છે પ્રભુ બાપ, મારા જે પ્રેયર લિસ્ટમાં જે લોકો છે પ્રભુ બાપ, ઘણા તો બીજા ધર્મમાં, મુસ્લિમ ધર્મમાં, હિન્દુ ધર્મમાં પણ પ્રભુ બાપ ચાલી રહ્યા છે અને પ્રભુ બાપ ના કે તમારો ખાલી નકાર કરી રહ્યા છે પ્રભુ બાપ, પણ તમારાથી દૂર જઈ રહ્યા છે પ્રભુ બાપ. તો એ જેવા વ્યક્તિઓ છે પ્રભુ બાપ, અમારા કુટુંબમાં જે લોકો છે પ્રભુ બાપ, જેઓ નાનપણથી તમને ઓળખે છે, પવિત્ર શાસ્ત્રના વચનો જાણે છે, છતાં પણ તમારાથી દૂર ચાલી ગયા છે પ્રભુ બાપ, એવા જે લોકો છે પ્રભુ બાપ, એઓને હું તમારા હાથમાં દોરું છું પ્રભુ બાપ. આ પ્રેયર લાઇનમાં જો કોઈ એવું છે કે તમારા તમે તમને બોલાવ્યા છે પણ પ્રભુ બાપ હજુ હિંમત ભેગી કરીને આવી શક્યા નથી પ્રભુ બાપ, તો એ વ્યક્તિને માટે હું પ્રાર્થના કરું છું પ્રભુ બાપ. છે કોઈ પ્રભુ બાપ, તમે મારા હૃદયમાં મૂક્યું છે કે કોઈક છે પ્રભુ બાપ કે જેને તમે બોલાવી રહ્યા છો પણ તેઓ તમારાથી દૂર છે પ્રભુ બાપ, તો હું ફરીથી એ વ્યક્તિને તમારા હાથમાં મૂકું છું પ્રભુ બાપ. આજે તેમને ઊંઘ આવે નહીં પ્રભુ બાપ, જ્યાં સુધી એ તેમના ઘૂંટણો પર પડી અને સ્વીકાર તમારો સ્વીકાર ના કરે ત્યાં સુધી પ્રભુ બાપ તેમને ચેન ના આવવા દેશો પ્રભુ બાપ. અને તેઓ તમારી પાસે આવે તેવું અમે ખાસ કરીને માંગીએ છીએ પ્રભુ આપ. જે ભાઈઓ અને બહેનો પ્રભુ આપ તમારો સ્વીકાર કર્યો છે તેઓને પણ હું તમારો તમારા હાથમાં મૂકું છું પ્રભુ આપ. તેઓનો ઉપયોગ કરો પ્રભુ આપ, તમને તેમની જે એક આત્મિકરણની જે ચાલ છે તેમાં તમને તમે સહાય કરો પ્રભુ આપ. અને પ્રભુ આપ આજે આ સંદેશા પછી જો કોઈએ તમારો સ્વીકાર કર્યો છે અને કદાચ તેમનામાં હિંમત નથી કે તેઓ બોલે, તો તેઓને પણ હું તમારા હાથમાં મૂકું છું પ્રભુ આપ. તેઓને તમે સાચવો સંભાળો અને જે નિર્ણય તેમણે કર્યો છે તેમાં તે દ્રઢ રહે તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. ફરીથી એકવાર પ્રભુ આપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે આવ્યા, અમારી માટે જે બલિદાન આપ્યું, રક્ત વહેવડાવ્યું પ્રભુ આપ, અને તમારા રક્તમાં અમને જે જીવન આપ્યું છે, અનંત જીવન આપ્યું છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આપ. આઈ લવ યુ જીસસ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ. તમે સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.